પ્રારંભિક વર્ણન
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
ગ્રંથસારમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેનું શીર્ષક જ આપણને વિચારવા મજબૂર કરે છે. વોટ ડુ યુ કેર વોટ અધર પીપલ થિંક.
બીજા લોકો શું વિચારે છે તેની તમને શી પરવા છે?
બરાબર. અને આ પુસ્તક રિચાર્ડ ફેનમનના જીવન અને એમના વિચારોની અદ્ભુત ગાથા છે. ફેનમન, જેમ તમે જાણો છો, 20મી સદીના ખૂબ જ પ્રભાવશાળી ભૌતિક શાસ્ત્રી હતા.
હા, અને એમનું યોગદાન ખરેખર ક્રાંતિકારી હતું. ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનામિક્સ એટલે કે QED પરના એમના કામ માટે 1965માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો.
QED એટલે સામાન્ય શ્રોતાઓ માટે થોડું સરળ કરશો?
ચોક્કસ. QED એટલે એમ સમજો કે પ્રકાશ અને પદાર્થના જે સૂક્ષ્મ કણો છે, જેમ કે ઇલેક્ટ્રોન, એ કેવી રીતે વર્તે છે, એકબીજા સાથે કેવી રીતે જોડાય છે, એની ગહન સમજ આપતો સિદ્ધાંત. પણ વાત એમ છે ને કે ફેનમેન ખાલી નોબેલ વિજેતા નહોતા.
હા, એમનું વ્યક્તિત્વ જ એટલું રંગીન હતું.
બરાબર. અત્યંત જિજ્ઞાસુ, સંગીતના શોખીન હતા, બોંગો વગાડતા, ચિત્રો દોડતા, તાળા ખોલવામાં માહિર, અને સૌથી મોટી વાત, સત્ય માટેનો એમનો આગ્રહ.
અને મને લાગે છે કે આ જ વાત આજે એમને વધુ પ્રસ્તુત બનાવે છે. આપણે સતત બીજા શું વિચારશે, સમાજ શું કહેશે એના દબાણમાં જીવીએ છીએ. ત્યારે ફેનમેનની આ વાત, એમની કહાણી આપણને યાદ અપાવે છે કે ભાઈ, તમારી પોતાની પ્રામાણિકતા, તમારી સત્યનિષ્ઠા, તમારી જિજ્ઞાસા એ કેટલું મહત્વનું છે.
અને આ પુસ્તક ખાલી બુદ્ધિની કસરત નથી, એમાં ઊંડી સંવેદનાઓ છે, પ્રેમ છે,
ઘટનાક્રમની યાત્રા, ઘડતરના વર્ષો.
તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. એમના ઘડતરમાં કોનો મોટો હાથ રહ્યો? તમે એમના પિતાનો ઉલ્લેખ કર્યો હતો.
આ મેલવિલ ફેનમેન, એમનો પ્રભાવ જબરદસ્ત હતો. એક જાણીતો કિસ્સો છે પક્ષીઓ વિશેનો. એમના પિતા માનતા કે કોઈ વસ્તુનું નામ જાણવું એ અલગ વાત છે, અને એને ખરેખર સમજવું એ અલગ વાત છે.
અચ્છા, કેવી રીતે?
એમણે ફેનમેનને કહ્યું કે તું ભલે પક્ષીનું નામ 5 ભાષામાં જાણે, એનાથી તને પક્ષી વિશે શું ખબર પડે? કશું નહીં.
હા, વાત તો સાચી છે.
પણ જો તું ધ્યાનથી જુએ કે પક્ષી કેમ એના પીંછા સરખા કરે છે, કેવી રીતે ઉડે છે, એ શું ખાય છે, તો તું એને સમજી રહ્યો છે. આ જાણવું અને સમજવું વચ્ચેનો જે ભેદ છે ને, એ મેલવિલે બાળપણમાં જ ફેનમેનના મગજમાં ઉતારી દીધો હતો.
વાહ. એટલે નિરીક્ષણ અને મૂળભૂત સિદ્ધાંતો પર ભાર.
બરાબર. એમને સતત પ્રોત્સાહન મળતું કે વસ્તુઓ કેમ કામ કરે છે એ સમજો, ખાલી નામ યાદ ના રાખો.
અને આની અસર એમના બાળપણમાં દેખાતી હતી.
ચોક્કસ. ઘરમાં રેડિયો બગડે તો જાતે ખોલીને બેસી જાય, રિપેર કરવાની કોશિશ કરે, મિત્રો સાથે રમતમાં કોડ ભાષા બનાવે.
અને પેલું તાળા ખોલવાનું,
હા, એ તો બહુ ફેમસ છે. એ સમજતા કે તાળું કામ કેવી રીતે કરે છે, અને પછી એને ખોલવાની રીત શોધી કાઢતા. આ ખાલી શોખ નહોતો, પણ કોઈ પણ સમસ્યાના મૂળ સુધી જવાની એમની વૃત્તિ હતી. પ્રયોગ કરીને સમજવાની ટેવ.
એટલે જે પાછળથી ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ કહેવાયું, એનો પાયો અહીં નંખાયો.
બિલકુલ. કોઈ પણ વસ્તુને ઉપરછલી રીતે સ્વીકારવાને બદલે એના મૂળ તત્વોમાં ઉતરીને સમજવું, આ જ એમની આખી વૈજ્ઞાનિક કારકિર્દીનો આધાર બન્યો. ઉદય અને સંઘર્ષ.
અને આ જ ફિલોસોફી, જાણવું વર્સિસ સમજવું, એ એમના શિક્ષણમાં પણ દેખાઈ હશે.
હા, યુનિવર્સિટીમાં પણ એવું જ. ખાલી પુસ્તકો ગોખવા કરતા વિષયના મૂળ સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરતા. પણ એમની કારકિર્દીની શરૂઆત જ એક મોટા નૈતિક દ્વિધા સાથે થઈ.
મેનહેટન પ્રોજેક્ટ, બરાબર?
હા. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, અને એ ખૂબ યુવાન વયે અમેરિકાના અણુબોમ્બ બનાવવાના ગુપ્ત પ્રોજેક્ટમાં જોડાયા. અહીં કામ કરતા એમને પહેલીવાર અનુભવ થયો કે વિજ્ઞાનની શક્તિ કેટલી ભયાવહ હોઈ શકે છે.
એટલે એક તરફ વૈજ્ઞાનિક પડકાર અને દેશ માટે કંઈક કરવાનું હતું,
અને બીજી તરફ એમના કામના જે પરિણામો આવી શકે એની ચિંતા. આ અનુભવે એમને જીવનભર વિચારતા કરી દીધા કે એક વૈજ્ઞાનિક તરીકે સમાજ પ્રત્યે એમની શું જવાબદારી છે.
અને આ જ સમયગાળામાં એમના અંગત જીવનમાં પણ મોટી ઉથલપાથલ ચાલી રહી હતી. એમની પ્રથમ પત્ની આર્લિન ગ્રીનબામ.
હા, આર્લિન. એ ક્ષય રોગ એટલે કે TB થી પીડાતી હતી. એ સમયે TB લગભગ લાઇલાજ ગણાતો. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો.
પણ પરિસ્થિતિ તો બહુ જ મુશ્કેલ હશે.
ખૂબ જ. ઘણા લોકોએ સગાવાલાએ પણ સલાહ આપી કે આર્લિનની તબિયત આવી છે, ભવિષ્ય અંધકારમય છે, તો લગ્ન ન કરવા જોઈએ.
પણ ફેનમેનને શું કર્યું?
ફેનમેન માટે એમનો પ્રેમ, એમની પ્રતિબદ્ધતા એ સામાજિક મંતવ્યો કરતાં ઘણા ઉપર હતા. એમને બધાના વિરોધ છતાં આર્લિન સાથે લગ્ન કર્યા. અને એની બીમારીના છેલ્લા દિવસો સુધી લોસ એલામોસ, જેમ મેનહટન પ્રોજેક્ટ ચાલતો હતો, થી દૂર હોસ્પિટલમાં એને મળવા જતા એનો સાથ નિભાવ્યો, એને ખુશ રાખવા નાના નાના પ્રયત્નો કરતા. આ સંબંધ એમના જીવનનું ખૂબ જ ભાવનાત્મક અને ઘડતર કરનારો હિસ્સો રહ્યો.
અને આર્લિનનું અવસાન થયું ત્યારે ફેનમેન યુવાન જ હતા.
હા, એમના માટે ખૂબ મોટો આઘાત હતો, પણ આ અનુભવે એમને પ્રેમ, નુકસાન અને જીવનના ખરા અર્થ વિશે ઘણું શીખવ્યું. એમની સંવેદનશીલતાને વધુ ઘેરી બનાવી.
શિખર, સિદ્ધિઓ અને વારસો.
તો આ અંગત અને વ્યાવસાયિક સંઘર્ષો વચ્ચે પણ એમની વૈજ્ઞાનિક કારકિર્દી આગળ વધી?
બિલકુલ. યુદ્ધ પછી એમણે ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનામિક્સ, QED, પર જે કામ કર્યું એ ખરેખર અસાધારણ હતું. અને એના માટે જ 1965માં નોબેલ મળ્યો. એમણે પેલી ફેનમેન ડાયાગ્રામ્સ બનાવી.
હા, એ ચિત્રો જેવા ડાયાગ્રામ્સ જેનાથી ભૌતિકશાસ્ત્રની જટિલ ગણતરીઓ સહેલી બની જાય છે.
એકદમ. આજે પણ ફિઝિક્સના વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે એ અનિવાર્ય સાધન છે. એ એમની પ્રતિભા હતી જટિલ વસ્તુને સરળ બનાવવાની.
અને આ જ ક્ષમતા એમના શિક્ષણ કાર્યમાં પણ દેખાઈ. કેલ્ટેકના એમના લેક્ચર્સ,
અરે એ તો લેજેન્ડરી હતા. ફેનમેન લેક્ચર્સ ઓન ફિઝિક્સ આજે પણ ક્લાસિક ગણાય છે. ભૌતિકશાસ્ત્ર જેવા અઘરા વિષયને રમૂજ સાથે રોજિંદા ઉદાહરણો આપીને એટલી સરળતાથી સમજાવતા કે વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ જતા. એટલે સંશોધક પણ ઉત્તમ અને શિક્ષક પણ ઉત્તમ.
મને પછી આવ્યો એમની કારકિર્દીનો છેલ્લો પણ ખૂબ જ મહત્વનો પડાવ, 1986ની સ્પેસ શટલ ચેલેન્જર દુર્ઘટનાની તપાસ.
હા, એ ભયાનક દુર્ઘટના અમેરિકા માટે મોટો આઘાત હતો.
બરાબર. અને એની તપાસ માટે જે રોગર્સ કમિશન બન્યું એમાં ફેનમેનને પણ સભ્ય બનાવવામાં આવ્યા, અને ત્યાં એમણે ફરી પોતાની ઓળખ સાબિત કરી,
સત્યનિષ્ઠા અને સ્પષ્ટ વક્તા તરીકેની.
હા, નાસા જેવી વિરાટ સંસ્થાનું દબાણ હતું, ઘણી અમલદારશાહી હતી, બધા પોતપોતાની રીતે બચાવ કરવા માંગતા હતા, પણ ફેનમેન કોઈની શૈશરમમાં આવ્યા વિના મૂળ કારણ સુધી પહોંચ્યા.
પેલો બરફ પાણીવાળો પ્રયોગ.
હા, ટીવી પર લાઈવ કમિશનની સુનાવણી વખતે એમણે એક ગ્લાસ બરફવાળું પાણી લીધું અને એમાં શટલના રોકેટ બૂસ્ટરમાં વપરાતી રબરની ઓરિંગનો એક ટુકડો નાખીને દબાવ્યો.
અને શું થયું?
એમણે બતાવ્યું કે અત્યંત ઠંડીમાં એ રબર કડક થઈ જાય છે, પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, એટલે એ બરાબર સીલ ન કરી શકે અને ગેસ લીક થઈ શકે. અને ચેલેન્જર સાથે બરાબર એ જ થયું હતું.
એક સરળ પ્રયોગથી આખી સમસ્યા સમજાવી દીધી.
બરાબર. અને એમણે ખાલી કારણ શોધીને અટક્યા નહીં, એમણે ખાતરી કરી કે કમિશનના રિપોર્ટમાં આ સત્ય સ્પષ્ટપણે લખાય, ભલે નાસાને ખરાબ લાગે. એમણે તો પોતાનો એક અલગ અહેવાલ એપેન્ડિક્સ એફ તરીકે લખીને જોડ્યો, જેમાં નાસાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
વાહ, આને કહેવાય હિંમત અને પ્રામાણિકતા.
તો આ એમનો વારસો છે, ખાલી ભૌતિકશાસ્ત્રના સમીકરણો નહીં, પણ વિચારવાની એક રીત, સત્ય માટે ઊભા રહેવાની હિંમત અને જીવન જીવવાની એક અનોખી ફિલોસોફી,
મૂળભૂત ફિલોસોફી અને મૂલ્યો.
જો આપણે ફેનમેનના આખા જીવન અને કાર્યને જોઈએ તો એમની મૂળભૂત ફિલોસોફી શું હતી, કયા મૂલ્યો એમને ચલાવતા હતા?
મને લાગે છે કે સૌથી કેન્દ્રમાં હતી બૌદ્ધિક પ્રામાણિકતા. એમનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે, પહેલો સિદ્ધાંત એ છે કે તમારે તમારી જાતને મૂર્ખ બનાવવી નહીં, અને તમે જ એ વ્યક્તિ છો જેને મૂર્ખ બનાવવી સૌથી સહેલી છે.
હા,
એટલે પોતાની જાત સાથે ઈમાનદારી, આ એમના માટે નૈતિક જવાબદારી હતી.
અને આ પ્રામાણિકતા એમની જિજ્ઞાસા સાથે જોડાયેલી હતી નહીં?
બિલકુલ, અવિરત જિજ્ઞાસા. એમને ખાલી ફિઝિક્સમાં રસ નહોતો, એમને જાણવું હતું કે બ્રાઝિલનું સાંબા સંગીત કેમ વાગે છે, માયાલિપિ કેમ ઉકેલાય, કીડીઓ એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે, દુનિયા કેવી રીતે ચાલે છે, એ જાણવાની ભૂખ એમનામાં અંત સુધી રહી.
અને કોઈના કહેવા પર માની ન લેવું, સત્તા પર સવાલ ઉઠાવો.
હા, સત્તા પ્રત્યે સંશય, પદવી કે પ્રતિષ્ઠાથી અંજાઈ ન જવું, પછી એ કોઈ મોટો વૈજ્ઞાનિક હોય કે સરકારી અધિકારી, પુરાવા શું કહે છે, તર્ક શું કહે છે, એ જ મહત્વનું. ચેલેન્જર તપાસ આનું ઉત્તમ ઉદાહરણ છે.
એમની વિચારવાની રીત પણ ખાસ હતી. પ્રથમ સિદ્ધાંતોથી વિચારવું.
હા, કોઈ પણ સમસ્યાને એના મૂળભૂત ઘટકોમાં તોડી નાખવી અને ત્યાંથી શરૂ કરવું, ધારણાઓને પડકારવી, આનાથી જે ઘણીવાર એવા ઉકેલો શોધી કાઢતા જે બીજા કોઈને ન સૂજે.
અને આ બધા પાછળ એક પ્રકારનો આનંદ હતો નહીં, શીખવાનો, શોધવાનો.
ચોક્કસ, શોધ અને સમજનો આનંદ. એમના માટે વિજ્ઞાન કોઈ બોજ નહોતો, પણ રમત હતી, એક રોમાંચ હતો. નવું જાણવાની, સમજવાની જે મજા છે એ જ એમને ડ્રાઈવ કરતી હતી.
અને સાથે સાથે વૈજ્ઞાનિકની સામાજિક જવાબદારીની પણ એમને ઊંડી સમજ હતી.
હા, ખાસ કરીને જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના પરિણામો ગંભીર હોય, જેમ કે અણુશસ્ત્રો કે સ્પેસ ટ્રાવેલ, ત્યારે વૈજ્ઞાનિકોની ફરજ છે કે તેઓ સ્પષ્ટ અને પ્રામાણિકપણે સત્ય રજૂ કરે.
અને છેલ્લે પુસ્તકનું શીર્ષક લોકો શું વિચારે છે તેની પરવા ન કરવી, આનો અર્થ શું લેવો?
આનો અર્થ અહંકાર નહીં, પણ એ કે તમારી આંતરિક મૂલ્ય પ્રણાલી, તમારા સિદ્ધાંતો, સત્યની તમારી પોતાની સમજ, એ બહારના લોકો શું કહેશે કે માનશે એના કરતાં વધુ મહત્વની છે. તમારી પ્રમાણિકતા વધુ મહત્વની છે.
ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓ.
તો આ જે ફિલોસોફી ઘડાઈ એ એમના જીવનના કયા મુખ્ય અનુભવો કે વળાંકોમાંથી આવી હશે, એવા ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓ કયા ગણાવી શકાય?
પહેલો તો ચોક્કસપણે હું કહીશ એમના પિતા મેલવિલ ફેનમેનનો પ્રભાવ. બાળપણમાં જે શીખ મળી કે નામ જાણવા કરતાં સમજવું વધુ જરૂરી છે, એણે આખી જિંદગી માટે એમની વિચારવાની દિશા નક્કી કરી દીધી.
હા, એ પાયો હતો.
બરાબર, દુનિયાને જોવાની, પ્રશ્નો પૂછવાની, ઊંડા ઉતરવાની વૃત્તિ ત્યાંથી શરૂ થઈ. એ ખાલી વૈજ્ઞાનિક પદ્ધતિ નહોતી, જીવન જીવવાની રીત બની ગઈ.
અને બીજો વળાંક?
બીજો મને લાગે છે આર્લિન સાથેનો એમનો સંબંધ અને એનો મૃત્યુ. એ આખો અનુભવ, પ્રેમ, બીમારીનો સામનો, સામાજિક દબાણ સામે જઈને લગ્ન કરવા, અને કદાચ આર્લિનનો પેલો સવાલ, લોકો શું વિચારે એની તને શી ચિંતા.
હા,
આ બધાએ એમને ભાવનાત્મક રીતે ખૂબ પરિપક્વ બનાવ્યા. એમને સમજાયું કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે. પ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, અને આ બધું બાહ્ય દેખાવ કે લોકોની વાતો કરતાં ક્યાંય ઊંચું છે એ વધુ માનવીય બન્યા.
અને ત્રીજો મહત્વનો મુદ્દો?
ત્રીજો, મારા મતે, ચેલેન્જર દુર્ઘટનાની તપાસ. એ એમના જીવનના પાછલા તબક્કામાં આવ્યો, પણ એણે એમની આખી જિંદગીની ફિલોસોફીની જાણે કસોટી કરી લીધી.
કેવી રીતે?
ત્યાં એમની બૌદ્ધિક પ્રામાણિકતા, સત્તાને પડકારવાની એમની હિંમત, સત્ય માટે ઊભા રહેવાની એમની જીદ, આ બધું જ સામે આવ્યું. એક મોટી સિસ્ટમ સામે લડવું, અપ્રિય સત્યને બહાર લાવવું.
અને પેલો સરળ પ્રયોગ?
હા, એણે સાબિત કર્યું કે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ દેખાડા કરતા, પબ્લિક રિલેશન્સ કરતા વધુ જરૂરી છે. કારણ કે એમના જ શબ્દોમાં, તમે પ્રકૃતિને મૂર્ખ બનાવી શકતા નથી.
માનવીય બોધ અને પ્રતિબિંબ.
ફેઇનમેનનું જીવન ખરેખર અસાધારણ હતું, એમાં કોઈ શંકા નથી, પણ એમના અનુભવોમાંથી, એમના સંઘર્ષોમાંથી આપણે શું શીખી શકીએ, આજના સમયમાં સામાન્ય માણસ માટે એમાંથી શું બોધપાઠ મળે?
ઘણો બધો. પહેલી અને સૌથી મહત્વની વાત તો પ્રામાણિકતા, ખાસ કરીને પોતાની જાત સાથે. આપણે કેટલી વાર પોતાની જાતને જ છેતરીએ છીએ, અઘરા સત્યનો સામનો નથી કરતા. ફેનમેનનું જીવન એ હિંમત રાખવાનું કહે છે.
અને એમની જિજ્ઞાસા વિશે શું કહેશો? આજે માહિતી તો બહુ સહેલાઈથી મળે છે, પણ શું આપણે ફેનમેનની જેમ સમજવા પ્રયત્ન કરીએ છીએ?
બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. આજે ઇન્ફોર્મેશન ઓવરલોડ છે, પણ ફેનમેનની જેમ જિજ્ઞાસુ બનવું, વસ્તુઓ કેમ કામ કરે છે એ સમજવાનો પ્રયત્ન કરવો, એ જીવનને ખરેખર સમૃદ્ધ બનાવે છે. અને આજના યુગમાં વિવેચનાત્મક વિચારસરણી, એટલે કે ક્રિટિકલ થિંકિંગની જરૂરિયાત તો પહેલા કરતાં પણ વધુ છે.
કોણ શું કહી રહ્યું છે, એની પાછળનો ઈરાદો શું છે, પુરાવા શું છે, એ બધું તપાસવું.
બરાબર. સત્તા પર, નિષ્ણાતો પર, મીડિયા પર, દરેક બાબતે પ્રશ્નો પૂછવા જરૂરી છે.
અને પેલી સંસ્થાકીય દબાણની વાત. આપણે બધા કોઈને કોઈ સિસ્ટમનો ભાગ છીએ. ઓફિસ હોય, સમાજ હોય, પરિવાર હોય, ત્યાં પોતાની પ્રામાણિકતા ટકાવી રાખવી એ પણ એક મોટો પડકાર છે.
ચોક્કસ. ચેલેન્જરનું ઉદાહરણ એ જ બતાવે છે કે મોટી સિસ્ટમમાં રહીને પણ સત્ય માટે ઊભા રહેવું શક્ય છે. હા, કદાચ એના માટે અસ્વીકારનો સામનો કરવો પડે, ટીકા સહન કરવી પડે, પણ પોતાના મૂલ્યોને વળગી રહેવાનો જે સંતોષ છે એ અલગ જ હોય છે.
એટલે આખરે સ્પેકિબલ નિમ્નું જીવન એ પણ શીખવે છે કે શીખવાનો અને શોધવાનો જે આનંદ છે એ જ કદાચ જીવનનો સાચો અર્થ છે.
હા, એ આનંદ, એ જિજ્ઞાસા, એ પ્રામાણિકતા, આ બધું મળીને એક ભરપૂર જીવન બનાવે છે.
ત્રણ અંતિમ તારણો.
સરસ. તો આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે ફેઇનમેનના જીવન અને એમના વિચારોમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હશે?
ચલો પ્રયત્ન કરીએ. પહેલું ભાવનાત્મક સૂચ તરીકે હું કહીશ કે ફેઇનમેનના જીવનનો સૌથી શક્તિશાળી પાઠ એ છે કે સાચો પ્રેમ અને સંબંધો એ બાહ્ય દેખાવ, સંજોગો કે સમાજ શું કહેશે તેના પર આધારિત નથી.
પણ શેના પર આધારિત છે?
એ પ્રામાણિકતા, હિંમત અને ઊંડા આંતરિક જોડાણ પર ટકે છે. આર્લિન સાથેનો એમનો સંબંધ આનું જીવંત ઉદાહરણ છે. મુશ્કેલીઓ સામે પણ પ્રેમ અને વફાદારી ટકી શકે છે અને ખીલી શકે છે.
બરાબર. હવે બૌદ્ધિક સૂઝની વાત કરીએ.
બૌદ્ધિક સૂઝ એ છે કે સત્યની શોધ અને કોઈપણ સમસ્યાનો સાચો ઉકેલ ત્યારે જ મળે છે જ્યારે આપણે સંપૂર્ણ બૌદ્ધિક પ્રામાણિકતા રાખીએ. એટલે કે પોતાની જાતને છેતરવાનું બંધ કરીએ, પુરાવાઓને અનુસરીએ અને ગમે તેટલું અઘરું લાગે તો પણ સમસ્યાને એના મૂળભૂત સિદ્ધાંતોથી સમજવાની હિંમત રાખીએ.
જેમ એમણે ચેલેન્જર તપાસમાં કર્યો.
બરાબર. સ્થાપિત માન્યતાઓ કે દબાણને વશ થયા વિના.
અને છેલ્લે એક સાર્વત્રિક સૂઝ જે આપણા બધાના જીવનને લાગુ પડે.
એ જ જે પુસ્તકનું શીર્ષક કહે છે. સૌથી વ્યવહારુ અને સાર્વત્રિક પાઠ એ છે કે બીજા લોકો શું વિચારશે, સમાજ શું કહેશે, એની સતત ચિંતા કરવા કરતાં આપણા પોતાના આંતરિક મૂલ્યો, આપણી નૈતિકતા અને સત્યની આપણી પોતાની સમજને વધુ મહત્વ આપવું જોઈએ.
એટલે કે આપણું આંતરિક હોકાયંત્ર અનુસરવું.
હા, બાહ્ય સ્વીકૃતિ કરતાં આંતરિક સત્યનિષ્ઠા વધુ ટકાઉ અને સંતોષકારક છે. ખરેખર આપણે બધાએ ક્યારેક આપણી જાતને પૂછવું જોઈએ, મને શું ફરક પડે છે કે બીજા લોકો શું વિચારે છે.
સમાપન વર્ણન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.